તારીખ 5/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 128 અને 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102
પદાર્થો રાગાદી પર જ્ઞાનમાં પ્રતિભાષિત થતા પોતાનું જ્ઞાન ઇન્દ્રિયોના કારણે છે એવો અનુભવ થતો નથી. જ્યાં સુધી પોતાના નાયક સ્વભાવનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી એવો અનુભવ થાય છે છે કે હું મારું જ્ઞાન જ્ઞેયને લઈને થાય છે, જ્ઞેયને કારણે થાય છે. ભલે જીવ એવો વિચાર કરતો નથી તો પણ એની આધારભૂતિ એ જ રીતે પ્રવર્તે છે. જ્ઞેયના આધારે જ્ઞાન થાય છે. જ્ઞેય ન હોય તો જ્ઞાન ન થાય, જ્ઞેય હોય તો જ્ઞાન થાય, અથવા એવું સામે જ્ઞેય હોય તેનું જ્ઞાન થાય. શાસ્ત્ર વાંચીએ તો જ્ઞાન થાય, પ્રવચન સાંભળીએ તો જ્ઞાન થાય, એવું જે ભાષે છે એ વિપરીત જ્ઞાન છે.
બરોબર
એમ છે, જ્ઞાન સ્વયં પોતાના શક્તિથી પોતાના કારણે પરિણામ થઈ ગયું. ચંદ્ર જુએ તો બે ચંદ્ર દેખાય, ગણી શકે એવી રીતે હોય. બાજુ બાજુમાં બે છે વચ્ચે આટલું અંતર દેખાય છે એમ કે વચ્ચેના અંતર નું માપ કાઢીને કે બે ચંદ્ર માં દેખાય સુખો દેખાય છે. ખ્યાલ આવશે કે જ્ઞાન સ્વયં થઈ ગયું છે. જ્ઞાન ની ઉત્પત્તિ જો તો જ્ઞાન નો ઉત્પાદ આત્મામાંથી અંદરથી પોતામાંથી થઈ રહ્યો છે એમ તને સ્પષ્ટ લાગશે. પણ એવું નથી જોતો, અને જેની દ્રષ્ટિ પરપદાર્થ ઉપર છે એને પોતામાં થતું જ્ઞાન પરથી થતું મળે એવું અનુભવાય છે, એવો ભ્રમ થાય છે. દર્પણ જેવું ચૈતન્ય દર્પણ છે, અરીસામાં સામે ચીજ હોય એવું આકારું છે, સામે લાકડું હોય કે કાગળ હોય એમાં કઈ ઉઠે છે, અરીસામાં ઉઠે છે આકડ, તો એ કારણ અરીસામ છે. સામે ચીજનું કારણ હોત તો બધે પથરામાં પણ પ્રતિબિંબ કરવું જોઈએ, પણ એવું જ થાય છે માટે એને લઈને થાય છે. એ ભ્રમનું એક કારણ એ છે કે એવું જ થાય છે માટે એને લઈને થાય છે એમ મારે છે. એને શ્રી ગુરુ કહે છે એમાં ભ્રમમાં પડે. નાયક ને અનુભવનારા એમ કહે છે કે જ્ઞાન તો જ્ઞાન ને લઈને થાય છે, જ્ઞાન વિને લઈને શું ઉડે. બહુ સરસ સરસ ના પ્રવચનોમાં એ વાત ગુરુદેવ કહ્યા કે જ્ઞાન શાસ્ત્ર ને લીધે થતું નથી, જ્ઞાન ગુરુ ને લીધે થતું નથી, જ્ઞાન જ્ઞાન ને લીધે થાય છે. તું જરા અંદર માં ઝાંકીને જો, ઝૂકીને જો, તો તને સ્પષ્ટ માલુમ પડશે કે જ્ઞાન અંદર થી સ્વયં ઉત્પન્ન થઈ રહ્યું છે, જ્ઞાન ભંડાર માંથી જ્ઞાન નો પ્રવાહ ચાલુ રહે છે, બીજું કોઈ જ્ઞાન નું કારણ છે. એવું કોણ જોવે? એમ જોનાર જ્ઞાન છે. જ્ઞાન ક્યાંથી આવે છે? જ્ઞાન સ્વાધીન છે કે જ્ઞાન પરાધીન છે? એમ કોણ જોવે છે કે જ્ઞાન સ્વાધીન જોવે છે? કોને જોવે છે કે પોતાને જોવે છે? આમ જ્યાં પોતે જ પોતાને જોવે કે આવો જ મારો સ્વભાવ છે, આવું જ મારું સ્વરૂપ છે, તો એમ જોતા એક વાર સંસ્કાર પડી જાય છે. સંસ્કાર પડી જાય છે એમ બિલકુલ સ્વતંત્ર રીતે મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એવો હું આત્મા સ્વતંત્ર રીતે મારું બસ કોઈની સાથે કાંઈ છે લેવા દેવા સંબંધ નહીં, નિરપેક્ષ તત્વ છે એને ભાષણ ભાષણમાં આવે છે. તો એ બધા સંબંધથી પોતે છૂટતો છે. જેટલા સંબંધ છે એ કથન માત્ર છે, વાસ્તવિકપણે બધાથી પોતે જુદો છે એ વાતને ઉપાદાનથી જોઈને નક્કી કરી, વિચારીને નક્કી કરી નહીં પણ એને જોઈને નક્કી કરી પોતાના ઉપાદાન, એ બહુ મોટી વાત છે. મોટી તકલીફ છે. હું શુભાશુભ વાળો છું, જ્ઞાન જ્ઞાન માં આવે ત્યારે જ્ઞાન શુભાશુભ ભાવો ની સાથે ભ્રાંતિ કરીને અત્યાશય કરીને એકત્વ અનુભવ કરે છે, એકમેકપણાનો અનુભવ કરે છે. થઈ શકતો નથી તો પણ તેનાથી ભીન પડીને જેને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે એને જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જે જ્ઞાન થયું એ પરગણે છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપરનું જે જ્ઞાન થયું તે પરગણે છે, માટે પરસંબંધ જ્ઞાન થયું છે એમ નથી. જે જીવો શુભાશુભ ભાવથી ભિન્ન પડે અને શુદ્ધ ચૈતન્ય એટલે સ્વરૂપની દ્રષ્ટિમાં આવ્યા એને જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર બંને ભાસે છે. સ્વ સ્વપણે ભાસે છે, પરપણે ભાસે છે. ત્યારે જે પરનું ભાસણ છે એ પર જ્ઞે છે માટે પરનું ભાસણ છે એમ એને લાગતું નથી. આધાર આધેય પણ જે છે એ સ્પષ્ટ કરે છે. વાસ્તવિક જ્ઞાનમાં, સાચા જ્ઞાનમાં, સમ્યક જ્ઞાનમાં પર જ્ઞે છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે એમ નથી. અથવા બીજી રીતે વધારે લઈએ તો પરની જેની આકૃતિ છે માટે અહીંયા એની જ આકૃતિ છે એમ પણ નથી. કેટલી બધી સ્વતંત્રતા આવશે એ કારણે જ્ઞાનમાં તેની આકૃતિ રૂપે પરિણમવાનો તે જ્ઞાનનો સ્વભાવ હતો. જ્ઞેયના કારણ વિના પોતાના કારણે એવા સ્વકાળે જ્ઞાન પરિણમે છે એવો જ એનો સ્વકાળ અને એ સિદ્ધ થાય છે યુક્તિથી. કે કોઈ ચીજ સામે ન હોય છતાં એનો સ્મૃતિ થાય છે તો એવી જ જ્ઞાનમાં આકૃતિ આવે છે. એવી આકૃતિ આવે એવી આવે કે જેવી આકૃતિ એને સ્મૃતિમાં લે એવી જ આકૃતિ. અત્યારે સામે જ્ઞેય તો નથી, જો સામે જ્ઞેય આવે તો જ એવી જ્ઞાનમાં આકૃતિ આવે. તો સામે જ્ઞેય નહીં હોવા છતાં એવી આકૃતિ ક્યાંથી આવે? દાખલા તરીકે કોઈ માણસને હૈયાતી નથી, નિધન થઈ ગયું છે અને એની સ્મૃતિ આવે છે. આ સ્વપ્નમાં આવે છે, અસર બિલકુલ એમ જ આવે. નહીં તો ન થઈ શકે એમ હોય તો જ્ઞાનની પર્યાયનો એવો આકાર કેમ થયો? એમ સૂચવે છે કે તે જ્ઞાનનો તે સ્વકાળ હતો, એવી આકૃતિ રૂપે તો એ જ્ઞાનનો સ્વકાળ હતો. બીજું અનેક જ્ઞેયો હોય છે જ્ઞાન સમક્ષ. જ્ઞાન સમક્ષ અનેક જ્ઞેયો હોય છે. જોનાર એમ કહે છે મેં તો આટલું જ જોયું છે, બાકીની મને ખબર નથી, બીજી મને કઈ ખબર જ નથી. અથવા આંખનો વિષય અને કાનનો વિષય બંને ખુલ્લા હોય, આંખ ખુલ્લી હોય, કાન તો ખુલ્લા જ હોય છે, પણ ઉપયોગ લાગે એનું જ્ઞાન થાય છે. સાંભળવાનો ઉપયોગ હોય ત્યારે જોવાનો ઉપયોગ ન હોય, જોવાનો ઉપયોગ હોય ત્યારે સાંભળવાનો ઉપયોગ ન હોય. હવે સાંભળવાનો જયારે ઉપયોગ છે ત્યારે જ્ઞાન ની સામે જ્ઞેય નથી. નથી જોયું ત્યારે માણસ ચાલુ ભાષામાં, લૌકિક ભાષામાં એમ કહે છે કે મારું ધ્યાન સાંભળવામાં હતું એટલે સામે ચીજ હતી એનો મને ખ્યાલ રહ્યો નથી, મને એનું જ્ઞાન નથી. કેમ કે મારું ધ્યાન સાંભળવામાં એનો અર્થ શું થયો? આપની સામે ચીજ હોય એની જ આકૃતિ પડે એવું કઈ નથી. ત્યાં ઉપયોગ ગેરા ગયો છે, એમ જ્ઞાન ની હાજરી નથી. જ્ઞાન કેન્દ્રિત થયું છે ત્યાં સાંભળવાના વિષયમાં. પણ એ બધી યુક્તિની વાત છે. અહીંયા અનુભવ નિર્માણ જે શુભાશુભ ભાવોથી ભીન પડ્યો અને જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્વપણું ખાધું એની દ્રષ્ટિથી એમ કહી એમ તો નિરાલંબ નિરપેક્ષ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય આત્મા છે એને જ્ઞાનની પર્યાયમાં સ્વપર બંને જણાય છે ત્યારે એને એમ લાગે છે કે પરની સંબંધીનું જેટલું જ્ઞાન થયું એ પરને કારણે થયું છે એમ બિલકુલ નથી મારું દ્રવ્ય અને મારી પર્યાય સ્વતંત્રપણે મારા સ્વકાળ અનુસાર પરિણમન કરી રહી છે એમાં જ્ઞેયનો કોઈ આધાર નથી જ્ઞેયનું કોઈ કારણ નથી અને જ્ઞેયનું કારણ લેવા જતાં આખી વસ્તુ સ્થિતિ શ્રદ્ધા જ્ઞાનમાં વિપરીત થઈ જાય છે પદાર્થ પણ બદલાતા નથી પણ પોતાના શ્રદ્ધા જ્ઞાન વિપરીત થઈ જાય છે એ વિપરીત થાય છે એટલે કલ્પના માત્ર થાય છે એ કલ્પના દુઃખનું કારણ થાય છે જગતમાં માણસ દોષ કરે છે એમ જ ગણે છે એ તો આમ સામે થયું એટલે મારે આમ દોષનું કારણ બન્યું સામે આમ ન થયું તો હું કઈ દોષ કરત નહીં એ સીધું એને એમ જ પકડે છે જે ઉલટી દ્રષ્ટિ છે એટલે કે ઉપાદાનની શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ નથી પરિપૂર્ણ નિર્દોષ સ્વભાવની દ્રષ્ટિ નથી એટલે દોષનું કારણ એ સામાન્ય જ પકડે છે પોતે દોષનું કારણ છે એ પકડી શકે નહીં એવું થઈ જાય છે
બિલકુલ દોષિત
બિલકુલ નથી કોઈ પણ દોષના કારણે સામો બિલકુલ દોષિત નથી ચેતન અચેતન સચેત અચેત મિશ્ર કોઈ દોષિત નથી પોતે જ દોષનું કારણ છે આ વાત ગાંઠ મારીને નક્કી કરવી જ્યારે જ્યારે દોષ થાય ત્યારે દોષનું કારણ પણ એને દોષ મટવાનો ઉપાય છે સામાન્ય દોષનું કારણ લેતા કદી દોષ મટે નહીં એ પરિસ્થિતિ એ અભિપ્રાય જ્યાં સુધી રહે ત્યાં સુધી કાળે પણ દોષ મટે નહીં એ પરિસ્થિતિ એટલે સિદ્ધાંતિક સ્વીકાર કરવો જોઈએ કર્મનો
દોષ પણ ન રહ્યો આમાં કર્મનો દોષ પણ ન રહ્યો સામાન્ય
પછી કર્મનો ઉદય માન્યતા છોડવી જ પડે કર્મના ઉદયથી મને રાગ થાય છે જ્ઞાની ને આમ જ્ઞાન થાય છે જેને શુદ્ધ ચૈતન્ય ની દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાની ને પર સંબંધીનું જ્ઞાન પરને પર છે માટે થયું છે એમ નથી જો જ્ઞાન પણ જ્ઞેય અનુસાર હોવા છતાં પર છે માટે થયું નથી તો રાગાદી દોષ પરને કારણે થયા છે એ વાત તો વિચારવાની પણ રહેતી નથી આગળથી વાતને ક્યુમાં મૂકી દીધી છે કે જ્ઞેયની જેવું બરાબર જ્ઞાન થતું હોવા છતાં જ્ઞેય છે માટે જ્ઞાન નથી તો પછી રાગાદી દોષ તો બીજા સંયોગ છે માટે આવા સંયોગ છે માટે રાગાદી દોષ છે એ વાત તો આગળથી કપાઈ જાય છે પહેલેથી કપાઈ જાય છે અધ્યાત્મના ઊંડા સિદ્ધાંતો છે આ અધ્યાત્મના સિદ્ધાંતોને દોષનો વિષય છે આગમના સિદ્ધાંતોમાં દ્રવ્યાનુલોક છે એ દ્રવ્યનું પર્યાયના વિષયને સ્પષ્ટ કરે છે કે વસ્તુ વ્યવસ્થા આવી છે વસ્તુનું સ્વરૂપ બંધારણીય રીતે આવ્યું છે પણ એવું જાણ્યા પછી એને દોષ સાથે શું ખબર છે દોષ ટળે અને અંદર ગુણ છે એ પ્રગટ થાય એવો દ્રષ્ટિકોણ એની અંદર સાથે સાથે હોવો જોઈએ જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે એ એનું ઉપાદાન થયું. સ્વપર પ્રકાશક શક્તિ મારી તાતે ભેદ બહુ મારી બના સદા સદાય. સ્વપર પ્રકાશકપણ છે એમાંથી ભેદ ભેદ બ્રહ્મ બહુ ઊભો થઈ જાય છે. સ્વરૂપા પર રૂપા ભાષે નિમિત્ત પ્રધાનતાથી બુદ્ધિ વાત અટકે છે એટલે બુદ્ધિ ગાડી ઊંડા ઘડા ઉપર બધા ઊંડા ઘડાની બુદ્ધિ ગાડી ચડે છે. જ્ઞાનના સ્વપર પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે એ સ્વભાવ છે. સ્વ અને પર ભાષે જ્ઞાનમાં એવો સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે અને એ શક્તિને લઈને ઉપાદાનને લઈને જ્ઞાન થયું છે. જે છે માટે જ્ઞાન થયું છે એમ બિલકુલ નથી. પછી કોઈ કોઈ વધારે દલીલ કરવા ખાતર એમ કહે છે કે કાંઈક એના ટકા ખરા કે કાંઈક એનો હિસ્સો ખરો કે નહીં, એનું થોડુંક પણ કારણ ખરું કે નહીં, કેમ કે એને ગંધ એ છે કે કાંઈક એને હારે લ્યો, કાંઈક એને સાથે લ્યો. નિમિત્તને સાવ સાથે નહીં રાખો તો અન્યાય થઈ જશે. નિમિત્ત એ ન્યાય એ જ ન્યાય છે. ઉપાદાનથી કાર્ય થાય છે અને નિમિત્તથી કાર્ય થતું નથી એ જ ન્યાય છે. પારમાર્થિક ન્યાય છે, સાચો ન્યાય છે. તેથી રાગને અથવા કોઈ પણ જ્ઞેયને જાણતા જ્ઞેયકૃત જ્ઞાન છે એમ નથી પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. બહુ સરસ સમજાયો છે કે જ્ઞાન કરાયેલું છે. કૃત એટલે કરાયેલું, કાર્ય પૂરું થઈ ગયું હોય એને કરેલું કાર્ય કૃત એને કૃત કહેવામાં આવે. દ્રષ્ટિએ કૃત કૃત્ય કરવા યોગ્ય કર્યું એને કૃત કૃત્ય કહેવામાં આવે છે. તો જ્ઞાન એવું કાર્ય થયું કર્યું એ જ્ઞેયકૃત કે જ્ઞાનકૃત છે? જ્ઞાન કરાયું એ જ્ઞેયકૃત કરાયું, જ્ઞેયથી કરાયું કે જ્ઞાનથી કરાયું? જ્ઞેયને જાણતા જ્ઞાન થયું હોય તો પણ તે જ્ઞેયકૃત જ્ઞાન નથી. કોઈ એમ કહે કે વિતરાગોનું જ્ઞાન ભલે જ્ઞેયકૃત ન હોય, જ્ઞાનકૃત હોય, પણ અમારું સંસારીઓનું જ્ઞાન તો જ્ઞેયકૃત છે ને કે નહીં? તારી માન્યતા મુદ્દે છે જ્ઞાન જ્ઞાનકૃત છે. કોઈનું પણ જ્ઞાન જ્ઞાનકૃત છે, જ્ઞેયકૃત કોઈનું જ્ઞાન નથી. કેમ કે જ્ઞેયો જ્ઞાનને સ્પર્શતા નથી, જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, કે જ્ઞેયો જ્ઞાનમાં અસર ઉપજાવી શકતા નથી. જે કાંઈ ગડબડ થાય છે એ અહીંથી થાય છે કે જ્ઞેય જણાતા જાણે કે જ્ઞેય મારામાં કાંઈક અસર ઊભી કરે છે એવો જીવને ભ્રમ થાય છે. જેમ કોઈ કાંઈ ન હોય તો એમ કે મને ફલાણું ભૂત દેખાય છે એમ નથી કહેતા. ભૂતાવિષ્ટ પુરુષ હોય છે, ભૂતાવિષ્ટ એટલે ભૂતથી જેને ઘણો ભય થઈ ગયો છે, બીક લાગી ગઈ છે એવા માણસો હોય છે. એ કાંઈ ન હોય તો એમ કે મને ત્યાં ભૂત દેખાય છે એમ. ખરેખર જ્ઞેયની કોઈ અસર જ્ઞાન ઉપર નહીં હોવા છતાં એને ભૂત બન્યું છે તો મને કાંઈ એને લઈને અસર થાય છે. આ જ્ઞેય આવું જ્યારે જણાય ત્યારે મને કાંઈ કાંઈ અસર થવા માંડે છે. આ ભ્રાંતિ છે. કોઈ જ્ઞેય સાથે જ્ઞાનને ખરેખર જુઓ તો વાસ્તવિકપણે જુઓ તો કાંઈ લેવા દેવા જ નથી. એને જ્ઞેયમાં 100-100% જ્ઞાન, જ્ઞાનમાં 100-100% આ વસ્તુ સ્થિતિ છે. 75 માં ભ્રાંતિ છે. કાંઈ કોઈ આત્મા કોઈ આત્મામાં પ્રવેશી ન શકે. ભૂતનો આત્મા છે એ હલકી જાતના વ્યંતર દેવ છે. આપણે ચમાર ભંગી હોય છે હલકી જાતના મનુષ્ય, એમ દેવમાં પણ પુણ્ય અનુસાર ઊંચી નીચી પદવી ઘણી છે, એમાં હલકી જાતના દેવ છે, હિમ પુણ્ય વાળા દેવો છે. એટલે દેવનો આત્મા કઈ મનુષ્યના આત્મામાં આવે એવી કોઈ ખાલી જગ્યા નથી, કોઈ આત્મામાં એવી ખાલી જગ્યા નથી કે કોઈ બીજો આત્મા આવે અંદર. દેખાય તો જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, જયારે જે જ્ઞાનમાં જાણવાનું હોય તે જણાય, અથવા જ્ઞાન જેવા આકારે થવાનું હોય તેવા આકારે થાય. એમાં જ્ઞાન ને જ્ઞાને શું લેવા દેવા છે? પરમાણુ નો આવે આત્મામાં કોઈ પરમાણુ કે કોઈ જીવ આવવાનો અવકાશ નથી, ખાલી જગ્યા નથી.
એમાં તો ઘણી વખત એવું જોવામાં આવે કે બિલકુલ દુર્બળ દુબળો હોય એનો શરીર, નબળો, કઈ શક્તિ ન હોય, અને એમાં એટલી બધી શક્તિ હોય જે આવે કે કોઈ કલ્પના ન કરી શકે. ચાર ચાર પાંચ પાંચ છ છ માણસો એને પકડે તો પકડી ન શકાય.
એ પરમાણુની શક્તિ છે, પરમાણુની શક્તિ છે. એ એક પરમાણુ અત્યારે અહીંયા સ્થિર છે લાકડામાં, અત્યારે અનંત પરમાણુ છે, બધા સ્થિર છે. આ પરમાણુમાં એવી શક્તિ છે કે એક સેકન્ડમાં 14 રાજ્યો ઉભી જાય ગતિ કરે તો.
સાતમા નરકમાં હોય એના ઉપર
પરમાણુમાં અનંતું છે. કેટલું? એક પરમાણુમાં અનંતું છે. આ પેટ્રોલ છે, પેટ્રોલ જાય છે એન્જિનમાં, જાય છે બળતણ તરીકે, મોટરમાં, સ્કૂટરમાં, એરોપ્લેનમાં જાય છે. એને ક્રેકિંગ પ્રોસેસ કહે છે, બ્લાસ્ટિંગ પ્રોસેસ કહે છે, ફાટ છે. એમાં જે બળતણની કોઠી હોય છે કમ્બશન ચેમ્બર કહે છે, એમાં એ ફાટે છે.
પર્ટિક્યુલર પ્રક્રિયા ખરે ત્યારે જ ફાટે,
ફાટે છે તો એ પરમાણુની શક્તિ વ્યક્ત થાય છે. ત્યાં શક્તિ ક્યાંય બહારથી આવતી નથી, બરાબર છે? પરમાણુમાં જે શક્તિ છે એ વ્યક્ત થાય છે કે જોરથી ધક્કો મારે છે, જ્યાં હોય જ્યાં ત્યાં જે ચીજ હોય એને ધક્કો મારે છે, એમાંથી કાઇનેટિક એનર્જી ઉત્પન્ન કરે છે.
પર્ટિક્યુલર પ્રક્રિયા થાય ત્યારે જ થાય,
પણ એ પ્રક્રિયા પોતે કરે છે, કોઈ નથી કરતું. એમ ચોક્કસ પ્રકારની જે પ્રક્રિયા છે, પર્ટિક્યુલર જે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા છે, એ પરમાણુ પોતે કરે છે સ્વયં. કોઈ જીવ કરતો નથી, કોઈ બીજો પરમાણુ કરતો નથી. એની જો બીજો કરે તો એની શક્તિનું શું? તો કોઈની શક્તિ કોઈ લાવે છે એમ થાય, અને કોઈની શક્તિ કોઈ કોઈમાં રેડે છે એમ થાય. પણ એવું છે, એક પદાર્થ એક દ્રવ્ય અનંત શક્તિ સંઘરીને બેઠેલો છે. જયારે જેનાથી જે પર્યાય થવાની હોય તે પોતાને સ્વતંત્ર કરે છે, કોઈને કારણે
નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ કે બીજી ચીજ કેટલિક એજન્ટ તરીકે હાજર છે. કેટલિક એજન્ટ આવે છે ને વિજ્ઞાન ની અંદર, કોઈની સાથે કોઈનો સંબંધ નહીં, ચર્ચા ચાલે છે. વાપરી જ રહ્યો છે, કોઈ ભૂતગળ એવું નથી કે જે પોતાની શક્તિનો ઉપયોગ કોઈને કોઈ સમય ન કરતો હોય, એવું કોઈ ભૂતગળ નથી. કર્યા જ કરે છે, એને રોકી ન શકો તમે. ભૂતગળને પોતાની શક્તિથી પરિણામ તો રોકી શકાય નહીં. ધારે પડતું હોય, બારે મેઘ ખાંગા થયા હોય, ડ્રાઈ માપ પુકારી ગયા હોય, પાણી પાણી જળ થઈ ગયું હોય, પરિવર્તનશીલ છે અને પોતાની શક્તિને કારણે પોતે પોતાની અવસ્થાથી અવસ્થાંતરપણે પોતાનું કાર્ય કરી રહ્યા છે અને
આંગળી
ચાલી હલાવતા હતા એટલો અંતિમ ગયે છે મોટા છોકરા બધા ઘરે હતા ઉતરવાની વ્યવસ્થા કરી દીધી હતી પછી મેં કીધું મારે વડવા એક બે ત્રણ દિવસ રહેવાનું છે એકાંતમાં વડવામાં શું પદ્ધતિ છે આપણે ફેમિલી સાથે જઈએ તો પણ બોલાવને જુદા ઉતારે પુષ્પને જુદા ઉતારવાનું બોલાવાનો પ્રશ્ન નહીં આપણે આપણો માહિતા કરીએ તો મને ખંભાતથી હસ્તલિખિત પ્રતાપી છે કે આ સુભાષભાઈ ના ગોપાલદેવ ઉપર ના
પરમાણુ
અચેત છે પણ અચેત છે એટલે એનામાં શક્તિ નથી અને કાર્ય કરવાનો કોઈ ધર્મ નથી એમ નથી અચેત છે તો પણ પોતાના અચેતન કાર્યો કરવા પોતે સંપૂર્ણ સમર્થ છે અને એક પરમાણુમાં બીજા પરમાણુની કે બીજા જીવની દખલ ચાલે નહીં કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં એક પરમાણુના કાર્યમાં બીજા પરમાણુ કે બીજો જીવ હસ્તક્ષેપ ન કરી શકે જગ્યા જ નથી હા થવાનું હોય એમ જ થાય ભગવાન ઋષભદેવ સ્વામી 6-6 મહિને આર લેવા આવતા ને આર નહોતો મળતો તો એ બધા પરમાણુની સ્વતંત્ર ક્રિયા છે આવવાના હોય તે આવે ના આવવાના હોય તે કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર એક પરમાણુને પરિણમાવે કે પરિણમતાને રોકે કોઈનો અધિકાર નથી જગત ની રચના એવી છે કે અસત્ય નો આગ્રહ કરાવે એવી જગત ની રચના છે મોટર માં બેઠા તો મોટર માં અહીં સુધી પહોંચી ગયા સ્કૂટર માં બેઠા છે રિક્ષા માં બેઠા તો અહીં સુધી આવી ગયા પછી આયલા માટે પહોંચ્યા માટે શરીર આત્માને લઈ આવ્યું આત્માની ઈચ્છા થઈ એટલે આત્મા શરીર ને લઈ આવ્યું અને શરીર સાધીને આત્માને લઈ આવ્યું બે એકબીજાના કામ કર્યા અસત્યનો આગ્રહ કરાવે શ્રીમદજી એ આ વચન લખેલું શ્રીમદ રાજચંદ્ર કે આ જગતની રચના તો એવી છે કે અસત્યનો આગ્રહ થાય સત્યનો નહીં પણ અસત્યનો આગ્રહ થાય છે જીવોને સંસાર સત્ય એ સાચું અસત્ય એટલે ખોટું ખોટાનો આગ્રહ થાય આને આનું કર્યું આને આનું કર્યું આને આનું કર્યું આને આનું કર્યું આ એમાંથી રાગ દ્વેષ હું એમ માનું સત્ય એમ દરેક પોતાની માન્યતામાં સત્ય ને સત્ય જ માને છે હું માનું એમ સાચું અને એમાંથી તો તકરાર થાય છે ઓલો કે મારું સાચું ઓલો કે મારું સાચું
શ્રી ગુરુ
જ્ઞાની કહે પરમાત્મા કહે જીનેન્દ્ર એ સાચું, વિષ્ણુનું સ્વરૂપ જેવું છે એવું કહે છે, અને એવું કહે છે એ કહે છે એ સાચું. જે પોતાની શુદ્ધ સત્તાને, સત્ય સત્તાને અવલંબીને સત્ય સ્વરૂપે થયા, શુદ્ધ સત્તા સ્વરૂપે થયા એ કહે તે સાચું. એવું એને ન થયું હોય, તે બધા ગમે તે કહેવાતા હોય, ભલે ભગવાન નું ટાઈટલ એને મળ્યું હોય તો એ સાચું નથી કહેતા. જે પોતાની શુદ્ધ સત્તાને અવલંબીને શુદ્ધ પવિત્ર થયા હોય એ કહે છે સાચું, એના ઉપર વિશ્વાસ મૂકો.
બરોબર.
શ્રીપતિજીએ શું કહ્યું? નિર્દોષ નરનું કથન માનો તેર જેને અનુભવ્યું. નિર્દોષ નરનું કથન માનો, કના ઉપર વિશ્વાસ મૂકો? નિર્દોષ થયા હોય, પવિત્ર થયા એનું કથન કરે. જગતમાં વિશ્વસનીય કોણ છે? વિશ્વાસ પાત્ર કોણ છે? જે નિર્દોષ પ્રમાણિક હોય તે વિશ્વાસ પાત્ર છે. આ સિદ્ધાંત છેલ્લે લીધો કે રાગ ને કે જ્ઞેય ને જાણતા જ્ઞેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન થી કરાયેલું છે અને જ્ઞાન જ્ઞેય થી કરાયેલું નથી. આ સિદ્ધાંત ના બહુ ઊંડા મૂળ છે. જ્ઞાન જ્ઞાનકૃત છે, જ્ઞાન જ્ઞેયકૃત નથી. પોતામાં આ સિદ્ધાંત અંગીકાર કરે એટલે નિવેડ આવી જાય.
બરોબર.
સ્વપર પ્રકાશક જ્ઞાન પુંજ જ્ઞાય પ્રભુતો શુદ્ધ છે, પણ રાગ થી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે શુદ્ધ છે. શું કહે છે? જેમ કે ઘરમાં નિદાન રાખેલું છે, પણ એ કોને કે જેને ખબર છે એને, પૂર્વજોએ દાતેલું છે પણ ખબર ન હોય તો એના વારસદારો ભીખ માગતા હોય એ પરિસ્થિતિ ઉભી થાય. એમ આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એમ કે છે ને, આત્મા તો શુદ્ધ છે, આત્મા છે તે પરમાત્મા છે, પણ કોને એ વાત કોને લાગુ પડે છે એ વાત અહીંયા કહે છે.
બરોબર.
કે રાગ થી ભીન પડીને જે એની ઉપાસના કરે એને એ વાત લાગુ પડે છે, ઉપાસના ન કરે એને બોલવા માત્ર થી કઈ ફાયદો થવાનો નથી, કે વિકલ્પ વિચાર કરવા માત્ર થી કઈ એનો ફાયદો થવાનો
નથી.
બરાબર. એટલા માટે કે છે કે આત્મા શુદ્ધ છે, અંદરમાં પરમાત્મા સ્વરૂપે આત્મા શુદ્ધ છે એવું વચન સાંભળીને એમાંથી પણ ઘણા એ વિકૃતિ સર્જી છે. આખો સાંખ્ય મત એમાંથી ઉભો થયો છે, અને જૈન મતમાં કહેવાતા જૈનો પણ એ માત્ર વાચા જ્ઞાનનો વિષય જ્યારે બનાવે છે કે આત્મા તો શુદ્ધ છે, આત્મા તો શુદ્ધ છે, આત્મા તો
શુદ્ધ છે,
આત્માને તે લેવા દેવા નથી, એને એમ કહે છે કે આત્મા એને શુદ્ધ છે કે જે રાગ થી ભિન્ન પડીને ઉપાસે એને શુદ્ધ છે.
બરોબર.
આ વિષય સમયસારની છઠ્ઠી ગાથામાં આચાર્યજીએ, અમૃતચંદ્ર આચાર્યજીએ ટીકામાં દીધો છે કે જ્ઞાયક તો જે છે તે છે, પણ ભિન્ન પડીને રાગાદીથી ભિન્ન પડીને ઉપાસના તેને જ્ઞાયક કહેવામાં આવે છે, શુદ્ધ કહેવામાં આવે છે, નહીતર એને શુદ્ધ શુદ્ધ કહેવા માત્ર રહે છે, બોલવા માત્ર આ કોઈ વિષય નથી, પણ આ એક ઉપાસનાનો વિષય છે. દ્રવ્યગુણ પર્યાયથી વસ્તુ વ્યવસ્થાને સમજે ત્યારે એને એમ પણ ખબર પડે કે અંદરમાં આનંદ ગુણ ધામ જે આત્મા છે, દ્રવ્ય સ્વભાવ છે, કે તો ત્રિકાળ શુદ્ધ છે, પણ એ ત્રિકાળ શુદ્ધ છે એમ યથાર્થ ક્યારે, એવું જાણવું એવું માનવું યથાર્થ ક્યારે, કે અનાદિથી રાગ સાથે એકત્વ થઈ રહ્યું છે એનાથી ભિન્ન પડીને ઉપાસે, ઉપાસો એટલે એમાં અહમપણું કરવું, અહમભાવ થવો, અહમબુદ્ધિ થવી, ત્યારે તેને તે શુદ્ધ છે, નહીં તો એને શુદ્ધ એ વાત કહેવાનો ખરેખર અધિકાર નથી. જ્ઞાનપુંજ એટલે કે જ્ઞાયક પ્રભુ એટલે કે શુદ્ધ આત્મા, અનંત જ્ઞાન નો
આત્મા
એ અનંત જ્ઞાન નો પિંડ છે, અનંત જ્ઞાન નું સામર્થ્ય જેમાં ભર્યું છે એવું એ દ્રવ છે, પોતાનો આત્મા લેવો છે, કે હું આત્મા જેમાં અનંત જ્ઞાન નું સામર્થ્ય ભર્યું છે એવું મારું મૂળ સ્વરૂપ છે, એને જ્ઞાય પ્રભુ કહે છે, એને જ્ઞાન પુંજ કહે છે, એને જ્ઞાન સૂર્ય કહેવામાં આવે છે. એ સ્વરૂપે તો શુદ્ધ જ છે, એટલે કે નથી એમાં રાગ ભરેલો, નથી એમાં પૂજવળ કરવાનું મળેલા. ઉપાસમાં એટલે એવો હું છું એમ અંતર્મુખ થઈને અનુભવ કરવો, એને એની ઉપાસના કરી એમ કહેવામાં આવે છે. શુદ્ધને શુદ્ધ સ્વરૂપે અનુભવવો, નાયકને નાયક સ્વરૂપે અનુભવવો, પરમાત્માને પરમાત્મા સ્વરૂપે અનુભવમાં લેવો, એ પરમાત્માની ઉપાસના છે. અનુભવવો કહો, ઉપાસવો કહો, બધું એક આ છે. ઉપાસના આરાધના અનુભવ બધું એક આ છે. હા, એ જરા ગુઢ વિષય છે, એ વિષય થોડો ગુઢ છે. ઉપાસવામાં આવે તેને શુદ્ધ છે, પણ કેવી રીતે, તો એમ શબ્દથી એમ કહેવાય છે કે એમાં અહમ બુદ્ધિ કરવી, એમાં પોતાની હૈયાતીનું ગ્રહણ કરવું, હૈયાતી ગ્રહવી, એને ઉપાસના કહે છે. કેવી રીતે આ પોઈન્ટ હશે, જરા ભાષા તો આપણી થઈ શકે છે એ વિશે. હવે પ્રશ્ન પૂછું, તો કેવી રીતે કરવું જોઈએ, તમે કેવી રીતે કરો છો એ ખ્યાલ આવે, કે આ શરીરનું ખોળિયું છે, શરીરનું ખોળિયું છે, જડ છે કે ચેતન છે, જડ છે, બરાબર છે, પોતે આત્મા ચેતન છે, બરાબર છે. હવે આ જળમાં ચેતન અહમ પણ કેવી રીતે કરે છે, કરે છે કે નથી કરતો, પેલા તો કરે છે, હવે કેવી રીતે કરે છે, આ પ્રશ્ન પણ કરીને કરે છે ને, હું પદ છે, બરાબર છે. બસ જેવી રીતે જ્યાં એની સત્તા નથી ત્યાં હું પણ કરે છે, જેવી રીતે જ્યાં એની હયાતી નથી ત્યાં એ હું પણ કરે છે, એવી રીતે જ્યાં એની હયાતી છે ત્યાં હું પણ કરે. એક ચીજ તમે ખરીદવા જાઓ છો, આ સોના હીરાનું દાગીનું ખરીદો, તો જ્યાં સુધી દુકાનદારની દુકાનમાં પૈસા નથી આપ્યા, બિલ બનાવીને પૈસા નથી આપ્યા, ત્યાં સુધી તમે હું પણ ન કર્યું,
બરાબર,
કેમ કે એનો દાગીનો છે, લૂંટ થયો હતી, તમને ભીમો, પણ તમે પૈસા આપ્યા, બિલ બની દાગીનો કબજો ન સંભાળ્યો, એ પેલા લૂંટ થયો હતો, તમારે કઈ લેવા દેવાનું નહીં, પણ થઈ ગયા પછી કેવું હું પણ કરી લીધો, પેમેન્ટ કર્યું અને ડબ્બી તમને આપી દીધી, આ તમારો એના સંભાળી લેવા, તમારો વજન થયું, પૈસા આપી દે, આ બીક તમારો, આ માલ તમારો, પછી કેવું હું પણ એક સેકન્ડમાં ગયું, હવે એ કેવી રીતે ફેરવી વિશે વાત છે, એક સેકન્ડ પહેલા એમાં હું પણ નહોતું ગયું, અને એક સેકન્ડ પછી તમે હું પણ કર્યું, કેવી રીતે કર્યું, જેવી રીતે કર્યું તેવી રીતે તમે તમારા સ્વરૂપમાં હું પણ કરો. કહેવાનો વિષય નથી, એ તો કરવાનો વિષય છે.
બરોબર.
જો જીવ હું પણ ન કરી શકતો હોત તો ક્યાંથી હું પણ કરત, એમાં આ મારું એમ કેમ કરે છે બીજામાં હું પણ કરવું પડે તો જરાક વાત મુશ્કેલી વાળી કહેવાય. ભાઈ કોકની ચીજ માં આપણે કીધું છે માલિકી કરવી, એમ કે ભાઈ ખોટે ખોટા ચોટી પડો ને આ મકાન મારું કરો ઝઘડો લ્યો તકરાર કોર્ટ માંડીને, શું કે ભાઈ આમાં મારો હક હિસ્સો ને દર્દ આવો છે, કોઈ છે ભાઈ આપણું છે ને કેવી રીતે આ બધું કરવું. પણ હવે કહે છે કે તારું સ્વરૂપ અનાદિ અનંત છે, એનાથી તું છૂટો ન પડી શકે, એમાં હું પણ કરવું એ શીખડાવવું પડે છે. જુઓ કરુણતા, જીનેન્દ્ર પરમાત્મા એટલું ભાઈ જે તારું છે એમાં તારું તારાપણું તું કાં કરતો નથી, તારામાં તારાપણું કર, આથી વધારે અમારે કઈ કહેવું નથી. આપોઆપ જે તારું નથી એમાં તારાપણું કરે છે છૂટી જશે અને તારા બધા દુઃખ નાશ પામશે, અસ્ત પામશે. શું કહે છે કે આત્મા શુદ્ધ છે, જ્ઞાયક શુદ્ધ છે, એ રાગ થી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેના માટેની વાત છે, તેના માટેનું એ કથન છે. એમને એ વાત લાગુ પડતી નથી. સમસ્ત પરદ્રવ્ય થી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતા જેને શુદ્ધતા પ્રગટે છે તેને તે શુદ્ધ છે. શું કહે છે કે એનું એક બીજું લક્ષણ બતાવ્યું કે જેને શુદ્ધતા પ્રગટી, સ્વરૂપમાં એકાગ્રતા થઈને જેને શુદ્ધતા પ્રગટી એને શુદ્ધની ઉપાસના થઈ, શુદ્ધની ઉપાસના થઈ એનો પુરાવો છે કોઈ, એની કોઈ પ્રૂફ છે કે હા જેને શુદ્ધતા પ્રગટી એકાગ્રતા પૂર્વક એને પરમાત્મા શુદ્ધ છે, એને શુદ્ધ માન્યો, એને શુદ્ધ જાણ્યો, એને શુદ્ધ ઉપાય સ્વરૂપા છે, એને શુદ્ધ છે. અને એ કહે છે કે શુદ્ધ છે એ યથાર્થ છે, નહીતર બાકી બધી વાતો છે, બીજાને કઈ એવી વાત લાગુ પડતું નથી.
શુદ્ધો ઉપયોગ કયો?
હા, એકાગ્રતા કહો, શુદ્ધો ઉપયોગ કહો, કોઈપણ પરદ્રવ્યમાં એને મારા પણ લાગે નહી, સમસ્તમાં બધા આવી ગયા, કોઈ બાકી રહ્યો નહી. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતા જેને શુદ્ધતા પ્રગટે છે તેને તે શુદ્ધ છે. સ્વમાં એકાગ્રતા કરતા જેને શુદ્ધતા પ્રગટે છે, આ બધું એવું છે કે જે એ સિવાય હોય એ બધાને ખ્યાલ કરી લેવો પડે કે આમાં શુદ્ધ શુદ્ધ કહેવાથી કામ નહીં ચાલે, વિચારવાથી કામ નહીં ચાલે. એકાગ્રતાથી એને શુદ્ધતા અનુભવ ગોચર થશે ત્યારે આત્મા એને શુદ્ધ છે એમ ખરેખર લાગુ પડે છે. શરીર તો જડ જ છે, એ કઈ ચેતન થઈ ગયું નથી, પણ ભાવમાં મારા પણ કર્યું છે એને છોડી દેવું, મમત્વ છોડવું પડે. જે મમત્વ છે એ આત્મા થઈ પડ્યો છે, મમત્વ પોતે જ આત્મા થઈ પડ્યો છે. એટલે મમતા છોડતો એને પોતાનું મોત આવતું હોય એવું લાગે છે. ખરેખર તો એમાં ચૈતન્યનું જીવન આવે છે. પણ આ થોડી
જીવને એમ લાગે છે જેને મારી શક્તિ નથી, આવું કામ કરવાની મારી કેમ લાગે છે, અઘરું લાગે છે, કઠણ લાગે છે, અશક્ય લાગે છે, એનું કારણ જીવને રુચિ છે. આવું કામ કરવાની હોશ, ઉત્સાહ અને રુચિ નથી. અરુચિ એ અઘરું લાગે છે, રુચિ એ બધું સઘરું સંપૂર્ણ બધું ફેલ છે. અનંત આત્માઓ એ કર્યું, એક બે નથી, કેટલાએ કર્યું, અનંત આત્મા એ કર્યું. અનંત શબ્દો છે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી. પણ આને પોતાને રુચિ હોય તો સહેલું છે, રુચિ એ સહેલું છે, અરુચિ એ અઘરું છે. સીધી વાત છે. રાગના વિકલ્પ પણ થયો નથી. આત્મા, શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા રાગના વિકલ્પ પણ કદી થયો નથી. ભલે અનુભવ કરે કે હું રાગી, તો પણ શુદ્ધ આત્મા રાગના વિકલ્પ પણ કદી થયો નથી. માટે એમ જોઈને રાગાદીથી ભિન્ન પડીને જ્ઞાયકને સેવવામાં આવતા, સેવવામાં આવતા એમ કહો, ઉપાસવામાં આવતા એમ કહો, આરાધવામાં આવતા એમ કહો, જેને પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો, થોડી પણ શુદ્ધતા પ્રગતિ સેમ્પલ, તેને તે શુદ્ધ છે એમ પ્રતીતિમાં આવે. શુદ્ધ પર્યાયના પર્યાયની શુદ્ધતાના અનુભવ પૂર્વક વસ્તુ શુદ્ધ છે એમ પ્રતીતિમાં પ્રતિતિ તણે શુદ્ધતાનો નમૂનો અવસ્થામાં પ્રગટે પ્રત્યે એને પ્રતિતિ કહેવાય છે, એને સમ્યક દર્શન કહેવાય છે. સમ્યક દર્શન એ પ્રતિતિ છે, પોતે પ્રતિતિ સ્વરૂપે છે. જેને પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો તેને શુદ્ધ છે એમ પ્રતિતિમાં આવે છે. રાગના પ્રેમીને શું કહું, જેને રાગની રુચિ છે, જેને પરદ્રવ્યની રુચિ છે, તેને તે શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એમ પ્રતીતિમાં આવતો નથી. એને એવી પ્રતીતિ થતી જ નથી, વિશ્વાસ નથી થતો. મારો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપે શુદ્ધ આત્મા છે એવી એને પ્રતીતિ થતી નથી. એને તો હું ફલાણો માણસ છું, હું આવો રાગી છું, હું તો આવો સાધારણ છું, હું તો ફલાણો ફલાણો છું, આ બધામાં મારું આવું સ્થાન છે, બસ આ એની પ્રતીતિ થઈ રહી છે. ત્યાં સુધી અશુદ્ધ છે, ત્યાં સુધી શુદ્ધ એને સ્વીકાર્યો નથી. શુદ્ધ હોવા છતાં શુદ્ધ નો સ્વીકાર કર્યો નથી. એ કેના જેવી વાત છે, જરા કઠણ પડે એવી છે, આકરે પડે એવી, કે ભગવાનને એમ ગમું કે તમે ભગવાન નથી, તમે સંસારી છો, એના જેવી વાત છે. એમ આત્મા શુદ્ધ છે તો કે નહીં, મને મને વિશ્વાસ નથી. ભગવાનને કહે છે કે મને તારામાં વિશ્વાસ નથી, એના જેવી વાત છે.
માને કે ન માને તો શુદ્ધ જ છે ને,
છે તો છે, પણ કોને
કે માને
કૃપા છે
એને એને શુદ્ધ થાય. બરાબર જય મિત્રાધિગમ્મા જય ધારમા જય.